પ્લેન, પછી સેમિકન્ડક્ટર,
હા
કમ્પ્યુટર.
હા પ્લેન છે, સેમિકન્ડક્ટર છે, મૂન, મૂન લેન્ડિંગ,
હા, પછી
નોર્થ પોલ,
આ
સાઉથ પોલ ઉપર જઈને આવ્યા,
પછી
એવરેસ્ટ.
વર્લ્ડ વોર ની
હા
અપડેટ્સ.
હા કેટલા બધા દેશ આઝાદ થઈ ગયા યુનાઇટેડ નેશન્સ કહીનું. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો, સાયન્સ, ટેકનોલોજી અને હિસ્ટરીને લગતો પોડકાસ્ટ જિજ્ઞાસુ ગુજરાતીઓ માટે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. અત્યારે છે ને હું એક ટેકટોક જોતો હતો લાસ્ટ વીક, ખાલી રેન્ડમલી જ મારી ફીડ ઉપર આવી ગયો, અને તો એની અંદર એક ક્વેશ્ચન હતો, તે મને ઘણો ઇન્ટ્રિગિંગ લાગ્યો. ક્વેશ્ચન એ હતો કે છેલ્લા 100 વર્ષમાં માનવજાતની, અથવા તો મતલબ એઝ અ હ્યુમેનિટી, આપણું પ્લેનેટ, પ્લેનેટ ઉપર જેટલું પણ આપણું એક્ઝિસ્ટન્સ છે, તો સિવિલાઇઝેશનની સૌથી મોટી અચિવમેન્ટ કઈ? મતલબ દેશ વેશ બધું ભૂલી જાય, ખાલી માણસો છે, બધા અલગ અલગ દેશમાં રહે છે આ પ્લેનેટ ઉપર, તો આપણા બધાની કલેક્ટિવ અચિવમેન્ટ કઈ? ખાલી એક જ અચિવમેન્ટ ગણવી હોય, એમાં એને સવાલ બહુ સારી રીતે પ્રેઝન્ટ કર્યો. દેટ્સ હા, એટલે આન્સર ઘણા બધા હોઈ શકે, કેમ કે આ કોઈ ઓબ્જેક્ટિવ નથી. એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર પણ એ તો પહેલા બી થતું જ હતું ને, રાજા મહારાજાઓના ટાઈમમાં બી થતું જ હતું.
નહીં નહીં, પણ હ્યુમન જ્યારે હોમો સેપિયન્સ જ્યારે
છેલ્લા 100 વર્ષમાં, છેલ્લા 100 વર્ષ આપણો ટાઈમ લિમિટ છે, હા, કે 1900 થી ચાલુ કરીને 2020 લઈ જાય, 2000 લઈ લે, ચાલ તો એ રીતે
બરાબર. હા તો તારો શું ઓપિનિયન હતો? બરાબર,
એટલે આની અંદર મતલબ આ સવાલ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે હતો કારણ કે એણે પ્રેઝન્ટ એવી રીતે કહ્યું, સ્ટીવન જોન્સન નામના એક લેખક છે, એણે પ્રેઝન્ટ એવી રીતે કહ્યું કે જો એક જ ન્યૂઝપેપર આવતું હોય આખા 100 વર્ષની અંદર, તો 1900માં એક ન્યૂઝપેપર આવ્યું હોય, અને ત્યાર પછી એક ન્યૂઝપેપર ડાયરેક્ટ 2000માં આવે, તો એ આખા 100 વર્ષની હેડલાઇન શું હશે? એક હેડલાઇન એમ.
બરાબર,
હા, તો એક થોટ એક્સપેરિમેન્ટ હતો. તો બી તું ગેસ કર, 100 વર્ષમાં સૌથી અમેઝિંગ શું થયું?
પ્લેન, પછી સેમિકન્ડક્ટર, કમ્પ્યુટર.
હા હા, પ્લેન છે, સેમિકન્ડક્ટર છે, મૂન, મૂન લેન્ડિંગ, નોર્થ પોલ, સાઉથ પોલ ઉપર જઈને આવ્યા,
એવરેસ્ટ, વર્લ્ડ વોર ની અપડેટ્સ.
હા, કેટલા બધા દેશ આઝાદ થઈ ગયા યુનાઇટેડ નેશન્સ કહીનું. તો એનો આન્સર એવો હતો કે છેલ્લા 100 વર્ષમાં સૌથી મોટી અચિવમેન્ટ જે છે તે લાઈફ એક્સપેક્ટન્સી ડબલ થવી એ છે. કે 1900ની સાલમાં લગભગ આખી દુનિયાની એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી જે હતી ને, લાઈફ એક્સપેક્ટન્સી એટલે બેઝિકલી કે કોઈક વ્યક્તિ જન્મે ત્યાંથી એ કેટલું લાંબુ જીવી શકે એવરેજ. ઘણા લોકો વધારે જીવે, ઘણા લોકો ઓછું જીવે, અને ઓછું જીવવાના રીઝન પણ એ હોય કે એવું નથી કે નેચરલ હ્યુમન ડેથ થાય છે, ઘણી બધી ડિસીઝ હોય, વોર હોય, ત્યાં તો પછી કોઈક એવી કન્ડિશન હોય જ્યાં વધારે ગેંગ્સ હોવાથી માંડીને દરેક વસ્તુ થતી હોય, બરાબર. તો એના કારણે પેન્ડેમિક પણ એક વસ્તુ છે એની અંદર, તો એના કારણે જે ડેથ થતી હોય, તો એવરેજ જે લાઈફ એક્સપેક્ટન્સી છે એ કોઈક બધાની મતલબ આખા, તો તે 1900ની સાલમાં અરાઉન્ડ mid-30s હતી આખા વર્લ્ડ વાઈડ. હે, અમેરિકામાં ડેફિનેટલી લોકો વધારે જીવતા હશે, અને યુરોપ, બ્રિટનમાં પણ જે લોકો જે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન પછી વધારે જીવતા હશે.
હા, એક્ઝેક્ટલી એવું જ હતું.
હા, પણ બાકી બધા આખા તું વર્લ્ડની એવરેજ કરે, ઇન્ક્લુડિંગ આફ્રિકા, ઇન્ડિયા, એશિયા, લેટિન અમેરિકા, તો ત્યાં તો ગરીબી પહેલાં બી હતી, અત્યારે બી છે જ, તો ત્યારે એટલે એના કારણે લાઈફ એક્સપેક્ટન્સી mid-30s હતી. ત્યાર પછી 1950ની અંદર ખાલી દુનિયામાં એવા 6 કે 7 જ એવા દેશ હતા કે જેની લાઈફ એક્સપેક્ટન્સી 45 થી વધારે હોય, બાકી આખી દુનિયા below 45. 1950ની વાત, એટલે ત્યારે ભારત પણ આઝાદ થઈ ગયો હતો, બરાબર. અને પછી 2020નો ડેટા હતો, તો એની અંદર હવે દુનિયાનો એક પણ એવું કન્ટ્રી નથી કે જેની લાઈફ એક્સપેક્ટન્સી below 45 હોય, અને મોસ્ટ ઓફ ધ કન્ટ્રીની લાઈફ એક્સપેક્ટન્સી above 70 છે, એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી,
બરાબર.
તો આ એક બહુ અમેઝિંગ વસ્તુ છે કે ને 1900ની સાલમાં ટોટલ વર્લ્ડ પોપ્યુલેશન કેટલી હતી ખબર? 2 બિલિયન 200 કરોડ લોકો, અત્યારે ઓલમોસ્ટ 800 કરોડ. એમાંથી બી 1.3 130 કરોડ તો ઇન્ડિયન જ છે આપણે, ને બીજા એના કરતા થોડા વધારે ચાઇનીઝ. તો એ વસ્તુ જો કે એવું નથી કે વધારે ચિલ્ડ્રન્સ બોર્ન થયા 1900 પછી, બટ એવું છે કે જેટલા બોર્ન થયા એ વધારે જીવી
ગયા.
હા, એના કારણે અત્યારે 8 બિલિયન લોકો અર્થ ઉપર છે. તો આની અંદર મતલબ શું કહેવાય કે ઘણા બધા રીઝન હોઈ શકે, બટ એક સૌથી ફંડામેન્ટલ રીઝન શું હોય? મેડિકલ સાયન્સ, રાઈટ?
એક્ઝેક્ટલી.
કારણ કે તું ગમે તે જોઈ લે કેટલા બધા પોલિટિકલ ચેન્જ આવ્યા, વર્લ્ડ વોર થઈ ગયા, ક્યાં કંઈ દુનિયામાં કેટલી મારકાટ થઈ ગઈ, ને અમુક જગ્યાએ પ્રોગ્રેસ થયા સ્લોલી ગ્રેજ્યુઅલી, બધાએ કન્ટ્રીએ થોડું ઘણું મતલબ પ્રોગ્રેસ તો થયું જ છે દરેક જગ્યાએ, પણ જે મેડિકલ સાયન્સના ઇમ્પ્રુવમેન્ટથી જે આખી વર્લ્ડ વાઈડ જે ચેન્જ આવે છે ને, ને એને આપણે આ રીતે 100 વર્ષના સ્પાનમાં જોઈએ ને તો બહુ અમેઝિંગ લાગે. એ એની અંદર એના ટેડ ટોકની અંદર 2-3 એવા એક્ઝામ્પલ હતા. એક એક્ઝામ્પલ તો હતું કે 1937ની અંદર અમેરિકાની અંદર એવો રૂલ, એવો ત્યારે એવા રૂલ નહીં બનેલા હતા કે તમારે ડ્રગ જ્યારે તમે કોઈ માર્કેટમાં મૂકો તો એને પહેલાં ટેસ્ટ કરવું પડે. ત્યારે એવું હતું કે તમે માર્કેટમાં જે પણ મૂકો છો કોઈ પણ દવા, તો એની અંદર ઇન્ગ્રીડિયન્ટ શું છે ને એ તમારે લિસ્ટ કરી દેવાનું, બાકી તમે જે પણ મૂકી દેવો તો કઈ નહીં એમ. ને લિટરલી એવું જ થયું કે 1937માં કોઈ એક અમેરિકન સિટીની અંદર એવું હતું કે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીએ ડિસાઈડ કર્યું કે અમુક જે ખાંસીની કેવી કંઈક ટીકડી આવે મોટી, તો એ નાના છોકરા માટે અપીલિંગ નથી એમ, કે એ લોકોને મોટી કેપ્સ્યુલ કે એવી ગળું ગમે નહીં. તો કોઈ વિચાર્યું કે આપણે આને સિરપમાં ફેરવી નાખીએ એમ, મતલબ કપ સિરપ જેવું. આઈડિયા તો સારો હતો, પણ એની અંદર જે લોકોએ જે કેમિકલ યુઝ કર્યું તે હ્યુમન માટે ડેડલી હતું. અને જેવું એ લોન્ચ થયું તેના મતલબ થોડા મહિનાની અંદર મતલબ આખા સિટીની અંદર ને આખા એરિયાની અંદર બાળકોની મતલબ એમ ડેથ થવા લાગી. અને પછી FDA, જે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન છે અમેરિકાનું, તેણે પછી ધીરે ધીરે એની અંદર ઇનોવેશન આવવાનું ચાલુ થયું કે એ લોકોએ વિચાર્યું કે આને રેગ્યુલેશન લાવવું પડશે, કે તમારે એવું નથી ખાલી દવા બનાવવાની જ છે, તમારે એને ટેસ્ટ પણ કરવાની છે, એના રેન્ડમાઇઝ ટ્રાયલ કરવાના છે, એના રિપોર્ટ્સ દરેક ફ્રીક્વન્સી ઉપર પબ્લિશ કરવાના છે, ને એ બધો પબ્લિક ડેટા હોવો જોઈએ, પછી માર્કેટમાં જશે એમ. તો આ જે મોટી મોટી એજન્સી બની FDA છે, FDA છે, CDC છે, અને ઇન્ડિયાનો એટલો બધો ડેટા નથી, પણ ઇન્ડિયામાં પણ ડેફિનેટલી આવી આપણી સંસ્થાઓ છે જ કે જે ડ્રગ અપ્રૂવ કરે છે, અને અત્યારે વેક્સિન બી અપ્રૂવ થઈ તો એ રીતે જ હશે. તો એના કારણે અને એની અંદર જે ઇન્ક્રીમેન્ટલ ચેન્જ આવ્યા ને એના કારણે મેડિસિન્સ મતલબ ઘણું પ્રોગ્રેસ થયું. અને જે અત્યારે આપણને બહુ માઇનર લાગે ને, જે અમુક કે આપણને કંઈક વાગ્યું હોય તો એના એન્ટીબાયોટિક પેલું આપણે મલમ પટ્ટી કરીએ કે વોટ એવર, તો એ દરેક વસ્તુ એ ડેડલી હતી 100 વર્ષ પહેલા. આઈ થિંક મેં અમેરિકા કોઈ એવું સાંભળેલું હતું કે જ્યારે પેનિસિલિનની શોધ નહીં થઈ ને, તો મોટે ભાગના જે ડેથમાં જે સોલ્જર્સની વોર મતલબ વોરમાં જેની ડેથ થતી હતી ને બધા સોલ્જર્સની, તે બધી નાની નાની મતલબ શું કહેવાય એમ ઇન્જરીને કારણે થતી હતી, કે અમુક વુન્ડ હોય પણ એ એટલું બધું એનું ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ જાય આખા શરીરમાં કે એની ડેથ થઈ જાય. એટલે સોલ્જર્સ મતલબ એકચ્યુઅલી બુલેટ કરતાં વધારે કદાચ ઇન્જરીથી મળતા હતા કે એવું કંઈક સ્ટેટિસ્ટિક હતું. અને ઇવન એ ટાઈમ ઉપર કંઈક કોઈ અમેરિકન પ્રેસિડેન્ટ હતો તો એના છોકરાની પણ ડેથ થઈ હતી, જસ્ટ બિકોઝ કે એને ઘૂંટણમાં કંઈ વાગેલું હતું અને પછી એનું ઇન્ફેક્શન જે છે તે બહુ વધારે ફેલાઈ ગયું. તો એ અત્યારે તો મતલબ એ કલ્પના કરવી જ અઘરું છે ને કે એક નાની ઇન્જરીથી કોઈને ડેથ થઈ શકે એમ. તો યા મતલબ આન્સર ઘણા બધા હોઈ શકે, પણ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જ્યારે અત્યારે ગ્લોબલ પેન્ડેમિક ચાલે છે તો ત્યારે છેલ્લા 100 વર્ષની અચીવમેન્ટને એ કન્સિડર કરવું. ને એક વસ્તુ મને આવો ગમે અત્યારે ઇન્ટરનેટની, કે સપોઝ ધારે કોઈક નવા આઈડિયા હોય ને, કે ધારો કે આ અમને ક્યાંય વિચારેલું નહીં હતું, મને કોઈ જો આના પહેલાં પૂછે તો મેં મૂન લેન્ડિંગ જ કહેતે, અથવા તો કદાચ મતલબ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે વોટ એવર એ કંઈક અમેઝિંગ વસ્તુ એમ, પણ મેં આ રીતે વિચારતો નહીં હતો. ને જ્યારે કોઈક આ રીતે કોઈક નવો આઈડિયા પ્રેઝન્ટ કરે ને, નવો નથી પણ રીપેકેજિંગ ઓફ એક આઈડિયા, કે આને એક અલગ પર્સપેક્ટિવ અલગ દ્રષ્ટિકોણથી તમે જોવો એમ, તો બહુ અમેઝિંગ લાગે. ને હવે ઇન્ટરનેટની બીજી અમેઝિંગ વાત એવી છે કે મારે બુક વાંચવાની જરૂર નથી, મારે વાંચ્યું હોય તો હું વાંચી શકું વધારે ડિટેલની અંદર, અમુક ઘણી બધી સ્ટોરીઝ હશે, પણ જે એનો ક્રક્સ જે છે ને તે આ રીતે કોઈ ટેડ ટોકમાં કોઈ ઇન્ટરવ્યુમાં એ ઓથરના ને ને આ પાછી વસ્તુ ફેમસ હોય જ કે જાય કેવું થાય કે કોઈ પણ ઓથર કોઈ નવી બુક લખે ને તો એ બુકને પ્રમોટ કરવાની હોય તો બુકને પ્રમોટ કરવા માટે ઘણા બધા ઇન્ટરવ્યુઝ કરે ઘણા બધા પોડકાસ્ટ કરે તો એની અંદર કેવું કે એક કલાકની અંદર કે અડધો કલાકની અંદર ઇન્ટરવ્યુમાં તમને ખબર પડી જાય કે આનો મેઇન આઈડિયા શું છે તો એ રીતે એ કેટલું એક આપણે આને બહુ ટેકિંગ ફોર ગ્રાન્ટેડ લઈએ પણ બહુ અમેઝિંગ વાત છે કારણ કે આટલી આઈ થિંક 20-30 વર્ષ પહેલાં જ આ વસ્તુ પોસિબલ નહીં હતી કે કોઈને આઈડિયાને એક્સપ્લોર કરવા માટે બુક્સ ઇમ્પોર્ટન્ટ હતી ને જેટલી બુક કે ફેલાય ને જેટલા લોકો બુક વાંચે એ લોકો જે આઈડિયાને ડિસ્કસ કરી શકે એમ તો વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે આપણે રોજ નવા આઈડિયાને એક્સપ્લોર કરી શકીએ એમ.
હા હા એ તો છે.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમે સ્પોટિફાઈમાં આ પોડકાસ્ટ સાંભળતા હોય તો ત્યાં અમને ફોલો કરી દેજો અને બીજા દરેક પ્લેટફોર્મ ઉપર સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમને અમારો એપિસોડ સારો લાગે તો બીજા સાથે શેર કરજો. તમારા ઓપિનિયન અને અભિપ્રાય અમારી સાથે શેર કરતા રહેજો. અમારા ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે @scientificgujarati જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.